તારીખ 7/11/1982, શ્રી પરમાગમ સાર, બોલ નંબર 100 અને 101 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 18.
દ્રષ્ટિમાં વિકલ્પનો ત્યાગ કરતો નથી અને બહારના ત્યાગ જીવ કરી બેસે છે તે મિથ્યાત્વના જ પોષણનું કારણ છે એમ કહ્યું છે. શું કહે છે? દ્રષ્ટિમાં એકાંત અનંત શાંતિનો પિંડ છે એવું જે શુદ્ધ આત્મા નિજ સ્વરૂપ એનું ગ્રહણ થવું જોઈએ. તત્વદ્રષ્ટિ જીવ એમ જુએ છે કે જીવે શ્રદ્ધામાં શું ગ્રહણ કર્યું છે, શ્રદ્ધા કોને ગ્રહણ કરે છે એ તત્વદ્રષ્ટિ જીવનો જોવાનો મુખ્ય દ્રષ્ટિકોણ છે. કોઈ પણ જીવને વિશે એ બાહ્ય ત્યાગથી કે બાહ્ય સંયોગ વિયોગથી માપ કરતા નથી, કોઈ દેખાવથી માપ કરતા નથી, શરીરના દેખાવથી, વાણીના દેખાવથી, એવા કોઈ દેખાવથી વિચારતા નથી. પણ જીવની શ્રદ્ધા ક્યાં પડી છે? જીવે અનંત શાંતિના પિંડને શ્રદ્ધામાં પકડ્યો છે કે અનાદિથી ચાલુ જે રાગ છે એની પકડ ચાલુ છે શ્રદ્ધામાં? બસ આટલું જોવાય છે. તો અનાદિથી જે શ્રદ્ધાનું ગ્રહણ છે, જે શ્રદ્ધામાં રાગનું ગ્રહણ છે, એનો ત્યાગ કરે નહીં અને બાહ્ય પદાર્થનો ત્યાગ કરી બેસે તે મિથ્યાત્વના પોષણનું કારણ થાય છે. મિથ્યાત્વ તો છે જ, અનાદિ અગ્રહિત મિથ્યાત્વ જીવને પ્રથમ પહેલું ગુણસ્થાન તો ચાલુ છે. એ પહેલું ગુણસ્થાન ચાલુ છે એમાં નવું વધારે શું થયું કે એનું પોષણ મળ્યું એને, કેમ કે મિથ્યાત્વમાં જીવ પર્યાય દ્રષ્ટિ છે અને પર્યાય દ્રષ્ટિ છે એટલે પર્યાયમાં એને અહમપણું છે. એ પર્યાયનું અહમપણું ત્યાં વધ્યું કે મેં આટલો ત્યાગ કર્યો, હું આટલો ત્યાગી થયો, આટલો વ્રતી થયો, મેં આટલા આટલા કાર્યો કર્યા. એ પર્યાય દ્રષ્ટિના મિથ્યાત્વના ભાવનું ઉલટાનું પોષણનું જ એ કારણ થાય છે. શુદ્ધાત્મ તત્વનો અનુભવનો પ્રયાસ કરતા કરતા કશાય મંદ થાય અથવા મુખ્યપણે શુદ્ધાત્માનો આલમન લેવાનો પુરુષાર્થ વર્તે અને એ પુરુષાર્થ અને એ પ્રયાસ થતા થતા સાથે કશાયની મંદતા થાય અને એ કશાયની મંદતાના નિમિત્તે બાહ્ય પદાર્થોનો ત્યાગ થાય તો તે ઉચિત જ છે. તો એને સ્વરૂપના ગ્રહણ અને રાગાદી પરદ્રવ્ય અને પરભાવના ત્યાગમાં એ સાનુકૂળ નિમિત્ત ગણવામાં આવે છે અથવા એ સાનુકૂળ પરિણમન ગણવામાં આવે છે. પણ શુદ્ધાત્મ તત્વના અવલંબનનો પ્રયાસ ન કરે અને માત્ર બાહ્ય પદાર્થના ગ્રહણ ત્યાગના વિધિ નિષેધના પ્રયત્નને પુરુષાર્થમાં લાગે તેને આત્મલાભ તો ન થાય પણ મિથ્યાત્વનું પોષણ થાય,
નુકસાન થાય
એમ કહેવા માંગે છે. લાભ થવાને બદલે એને નુકસાન થાય. પણ એ નુકસાન મિથ્યાત્વનું છે, એ મિથ્યાત્વને સમ્યક્ત્વના વિષયમાં જીવ અજાણ્યું હોવાથી એને એનો ખ્યાલ આવતો નથી કે આમાં નુકસાન શું થાય છે એમ છે. મિથ્યાત્વ થાય છે એમ નથી કહ્યું, મિથ્યાત્વ તો છે જ, પણ એનું પોષણ થાય છે, દ્રઢ થાય છે, પુષ્ટિ મળે છે, મિથ્યા ભાવને પુષ્ટિ મળે છે, એટલે દ્રઢ મિથ્યાત્વ થાય છે. એ મિથ્યાત્વને છોડતા વિશેષ તકલીફ પડે છે, એમ કહેવામાં આવે છે. એ જૈન દર્શનનો ગૂઢ રહસ્ય છે. એમાં બાહ્ય ત્યાગ તો જગતના અન્ય મતોમાં પણ કરવામાં આવે છે. ત્યાગી સંન્યાસી અન્ય મતોમાં નથી હોતા એવું તો બનતું નથી, એ પણ બને છે ને. અને સામાન્ય રીતે તત્વના વિષયમાં ઊંડા નહીં ઉતરનારા જીવો એમ વિચારે છે કે ઠીક છે, આપણે આપણા ધર્મમાં કહ્યું હોય તે પ્રમાણે ત્યાગ કરીએ, બીજાઓ બીજાના ધર્મમાં કહ્યું હોય તે પ્રમાણે ત્યાગ કરે, સૌ સૌના ધર્મ પણ પ્રમાણે પોતપોતાનું આચરણ સૌ કરે, એમાં શું ખોટું છે, આમ ઉપર ટપકે વિચારે છે. પણ એ બાહ્ય દ્રષ્ટિથી એ રીતે ધર્મના વિષયમાં વિચારવા યોગ્ય નથી. ધર્મના વિષયમાં તો તત્વદ્રષ્ટિએ વિચારવું જોઈએ કે આત્મતત્વને અનુરૂપ આત્માકાર પરિણામ તે શું છે, અને આત્મતત્વથી વિરુદ્ધ જાતિના પરિણામ શું છે. જાતિની ઓળખ કરવી પડે છે. ભાવમાં સ્વભાવ જાતિ અને વિભાવ જાતિ એવી બે જાતિ છે. 99-32મેં પાને 99 ના ભૂલમાં છેલ્લી બે લીટી છે કે દ્રષ્ટિમાં વિકલ્પનો ત્યાગ કરતો નથી, કેમ કે પ્રથમ કાર્ય શ્રદ્ધાનું છે. ધર્મના પ્રકરણમાં પ્રથમ કાર્ય શ્રદ્ધાનું છે. દ્રષ્ટિ કહો, શ્રદ્ધા કહો, એ શ્રદ્ધામાં પોતાના નિજાત્મ સ્વરૂપને, શુદ્ધાત્મ સ્વરૂપને શ્રદ્ધવું જોઈએ. તેના બદલે જીવ અનાદિથી કોઈને કોઈ પ્રકારના રાગને શ્રદ્ધે છે. આત્મા પણ તે હું એવો અનુભવ છે, રાગ તે હું એવો અનુભવ છે, એ રાગની શ્રદ્ધા બતાવે છે. ત્રિકાળ શુદ્ધાત્મ સ્વરૂપ છે, મૂળ તત્વ છે, અસલ તત્વ છે, તે હું એવો અનુભવ નથી, તેથી તેને આત્માની શ્રદ્ધા નથી.
બરાબર.
તો કહે છે કે એ શ્રદ્ધામાં એનો ત્યાગ થઈ જવો જોઈએ. ભલે સાધક દશા હોય અને શુભરાગ આવે, પરિપૂર્ણ વિતરાગ ન થાય ત્યાં સુધી શુભરાગ વિશેષે કરીને આવે, અશુભરાગ ઘટીને આવે, શુભરાગ વધીને આવે, આવો પણ થાય. સાધક દશા શરૂ થતાં આ પરિસ્થિતિ થાય. સામાન્ય રીતે સંસારી પ્રાણીને અશુભરાગ વિશેષ છે અને શુભરાગ ઓછો છે, તેથી અધોગતિમાં જાય છે અને 2000 સાગર કે પહેલાની નિગુદમાં ચાલ્યો જાય છે. એ અશુભની પ્રધાનતા બતાવે છે. મોક્ષ માર્ગમાં પ્રવેશ કરનાર જીવને શુભની વૃદ્ધિ થાય છે, અશુભનું ઘટવું થાય છે અને શુદ્ધ પરિણામની શરૂઆત થાય છે. પરિણામના 3 પ્રકાર, અશુભ, શુભ અને શુદ્ધ થાય છે. અને હું વધારે ને વધારે કરું એવું ઊંધી શ્રદ્ધાને વશ કર્તૃત્વ ભાવે કરતા પણ એ કરે છે, એ તો મિથ્યાત્વને જ પોષણ કરે છે. એ તો કરવા યોગ્ય નથી. પરંતુ એ પરિણામ આ આત્માના સ્વભાવને અનુકૂળ નથી, પણ ખરેખર નિશ્ચય દ્રષ્ટિથી તે પ્રતિકૂળ છે અને વ્યવહાર દ્રષ્ટિએ તે સાનુકૂળ છે. વ્યવહાર દ્રષ્ટિએ સાનુકૂળ છે એટલે શું, કે શુદ્ધાત્માનો પ્રયત્ન કરતા જે શુદ્ધાત્માનો પ્રયત્ન છે તે કષાયના અભાવનો પ્રયત્ન છે. એ કષાયના અભાવના પ્રયત્નની પૂર્ણ સ્થિતિ ન થાય અને અપૂર્ણપણે રહે ત્યારે કષાય મંદ થઈ જાય, તેથી તેને તેની સાનુકૂળતા ગણવામાં આવે છે. વ્યવહારે સંબંધ જોતા, સંબંધને છેડવાનો પ્રકાર છે જ્યાં, એટલે કષાયને છેડવાનો જ્યાં પ્રકાર છે ત્યાં તેને કષાયને સાનુકૂળ નહીં, તીવ્ર હો કે મંદ હો, સાનુકૂળ નહીં પણ એને પ્રતિકૂળ જોવામાં આવે છે. કેમ કે વિભાવ જાતિના છે, પ્રતિકૂળ જાતિના છે, એમ છે. એટલે સમ્યક દ્રષ્ટિ જીવ શુભાશુભને છેદીને મોક્ષ સ્વભાવે ઉપજે છે, પરિણમે છે. આત્મસિદ્ધિમાં એ લખ્યું છે શ્રીમદ રાજચંદ્રજી કે તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. મોક્ષ સ્વભાવ ક્યારે ઉપજે છે કે શુભાશુભ છેદતા ઉપજે છે, અભાવ કરીને એને છેદીને ઉપજે છે, એને પોષણ આપીને ઉપજે છે, પાલન પાલન પોષણ કરવામાં આવે છે, એમ કહ્યું નથી. અહીંયા તો કહે છે કે મોક્ષ સ્વભાવ ઉપજ્યા પહેલા જે શુભ પરિણામની અંદર બાહ્ય ત્યાગ આદિના કોઈ બી પરિણામ હોય તો પણ પ્રથમ પ્રયત્ન એણે શુદ્ધાત્માના શ્રદ્ધાન સંબંધિત કરવો, અને એ શ્રદ્ધાન ઉત્પન્ન થાય ત્યાં સુધીના ચાહે તે પ્રકારના શુભ પરિણામ થાય થશે જ, તેને મુખ્ય કરવા નહીં, અથવા એને શ્રદ્ધવા નહીં કે આ લાભનું મને કારણ થયું, મારા કલ્યાણનું કારણ થયું. એ 99મો બોલ છે. કાલે ચાલ્યું હતું આપણે થોડા વિશેષ વિચાર હતા. 100 ગાય ભેંસ વગેરે પશુની વિષ્ટાના પૂદળા એટલે છાણ મળતા ગરીબ સ્ત્રીઓ ખુશી થઈ જાય, ખુશી ખુશી થઈ જાય છે. છાણા જે બાળે છે વેચાતા ન લેવા પડે, પૈસાથી ખર્ચ ન કરવો પડે, તો છાણ વીણવા નીકળે છે, પૂદળા વીણવા નીકળે છે. ગામડામાં તો ઉછરા હોય એને ખબર હોય તો, અને જે લોકો છાણાનો ધંધો કરતા હોય એને તો એ કમાણીનું સાધન છે, ભરવાડ વગેરે જે રબારી લોકો. તો શું કહે છે કે છાણ શું છે કે તિર્યંચની વિષ્ટા છે. છાણ શું ચીજ છે કે તિર્યંચની વિષ્ટા છે, પશુની વિષ્ટા છે. એ વિષ્ટા મળતા પણ મનુષ્ય પ્રાણી છે. આ જે સ્ત્રીઓ છે એ તો મનુષ્ય છે ને, પર્યાય મનુષ્ય છે, એની સ્થિતિ ઊંચી છે. એમાં શું સરખામણી લેવી છે કે મનુષ્ય છે એ તિર્યંચ કરતા ઊંચા સ્થાને છે, છતાં એ તિર્યંચની વિષ્ટા મળતા ખુશી થાય છે. જો આ દીનતા શું ચીજ છે. જીવ રજકણમાં સુખ માને છે ત્યારે એની પરિસ્થિતિ ક્યાં સુધી થાય છે કે પોતે મનુષ્ય હોવા છતાં પોતાથી હલકી જાતિના જીવો જે તિર્યંચ, તે તિર્યંચની વિષ્ટામાં પણ એ ખુશી પણ માને છે. આ તો હજીથી આગળ કહેશે હજી, એ ખુશી ખુશી થઈ જાય છે, એમાં સારો મોટો પૂદડો મળે રાજી થઈ જાય, કે આ હુંગળો ભરીને એક મળી ગયો ઠીક, એટલા ખુશી થાય. અને ધન વૈભવ મળતા શેઠિયાઓ ખુશી ખુશી થઈ જાય છે. આ બે ને એક વર્ગમાં મૂક્યા નહીં. ગુરુદેવ ફાવો નહોતા કરતા, મુખ્ય પદ્ધતિ એમની એ હતી કે કદી ફાળો કરતા નહીં. ફાળો તો ફાળાનું નામ નહીં, એને સામેથી દેવા હોય એ દે, ને કરોડપતિ પૈસો ન પૈસો ન દે તો ભલે ન દે, એની સાથે કોઈ માથાકૂટ નહીં. એટલે પૈસાવાળાને ખુશી રાખવાનો તો પ્રશ્ન રહેતો નથી, પણ એ પૈસાવાળાની દીન વૃત્તિ કેવી છે કે છાણનો પૂદળો લેવા નીકળેલી બાઈ જેવી છે, એમ કે છે, બે ને એક વર્ગમાં મૂક્યા છે. એની દીનતામાં ને આની દીનતામાં કઈ ફેર છે એમ કીધું છે. ધન વૈભવ મળતા શેઠિયાઓ એ કજિયા કરે. પોદળા હતું જો બે ચાર બાયું ભેગી થાય તો કજિયો કરે, અને અહીંયા પૈસા હતું કજિયો કરે. છોકરા કોડિયર ને તો કોડિયા હતું કજિયો, કોડિયું માથું ફોડે, આમે આમાં પાણે પાણે આવે તો
માથું ફોડે,
રમતા રમતા શરીરમાં ઝઘડી પડે તો માથું ફોડે કે નહીં
ફોડે.
આમ છે આ જીવની સ્થિતિ છે. જ્ઞાનીઓ જગતના પદાર્થને છાણને કોડી જેવા જાણે છે, અને એની જેના જગતના પદાર્થોથી મહત્તા છે અને મોટાઈ છે એને પાગલ સમજે છે, ગાંડા સમજે છે એને. આ છાણમાં ને કોડીમાં મોટાઈ માને છે, મળી એ મોટાઈ માનવાને શું એ ગણે છે કે જ્યાં સુધી જગતમાં જે પદાર્થો મહત્તા રૂપે મહત્તાના કારણ રૂપે લેખાય છે અને ગણાય છે એની મહત્તા જ્યાં સુધી જીવને જતી નથી ત્યાં સુધી જીવને આત્માની મહત્તા આવતી નથી. જળ પદાર્થની મહત્તા જતી નથી ત્યાં સુધી ચૈતન્ય પદાર્થની મહત્તા આવતી નથી. આ એક વિશેષ વાત છે, કેમ કે જળની મહત્તામાં જીવના પરિણામનો રસ જળમાં જાય છે અને જળ જેવો થાય છે એમાં ચૈતન્યની સ્ફૂર્ણા રહેતી નથી. ચૈતન્ય મૂરઝાય છે, એમાં મૂંઢાય છે, મૂર્છાય છે. એ ચૈતન્યની મૂર્છા ટાળવા અર્થે જળ પદાર્થની પ્રથમમાં પ્રથમ એને કિંમત ચાલી જવી જોઈએ, મહત્તા છૂટી જવી જોઈએ, અને તે પણ આત્મ સ્વરૂપની મહત્તાને વશ, એમને મોગે ઓગે નહીં કે ચાલો અમને જળની મહત્તા નથી માટે આ છોડ્યું, એમ પણ નહીં. આત્મ સ્વરૂપની મહત્તા આવવા પૂર્વક ત્યાગ તો ગ્રહણ પૂર્વક હોય છે, શું ગ્રહ્યું છે એના ઉપર ત્યાગનું મૂલ્યાંકન છે. આત્માએ શું ગ્રહ્યું, શુદ્ધાત્મ તત્વને જો ગ્રહણ કર્યું, પરમાત્મ તત્વને જો ગ્રહણ કર્યું, પરમેશ્વર પદ છે આત્મા, તો એને બહારની કિંમત ગઈ છે, એટલે એને બહારનો ત્યાગ થવો સહજ અને સંભવિત છે.
બરોબર,
તો એ તો એને સાનુકૂળ છે. પણ એમને જો થાય તો પણ એ યોગ્ય નહીં હોવાથી એક નહીં અને બીજા અનર્થનું કારણ થાય છે, એ મિથ્યાત્વનું પોષણ થાય છે. પ્રથમ આત્મ સ્વભાવના મહત્તા ઓળખાણ વિના મહત્તા આવે નહી. કોઈ પણ પદાર્થની મહત્તા ઓળખાણ વિના આવતી નથી. જગતમાં એમ કે છે કે હીરો કિંમતી ચીજ છે, સોનું કિંમતી ચીજ છે, પણ એની ઓળખાણે કિંમત છે. ઘરમાં હીરો હોય ને ઓળખાણ ન હોય તો ઠેબેલીએ ઠેબું મારે, ઓળખાણ વગર કિંમત નથી. ઓળખાણ કરવી જોઈએ. પ્રથમમાં પ્રથમ સર્વ સત્પુરુષોનું આ વચન છે કે આત્માને ઓળખો, આત્માને ઓળખો, ઓળખીને એકાગ્ર થવો, આ પ્રથમ આજ્ઞા છે. જોકે ઓળખાય એટલે એકાગ્રતા આવ્યા વિના રહે નહીં. ઓળખાય ત્યારે અનંત મહિમાવંત તત્વની મહિમા આવે છે, અને મહિમા જેની આવે ત્યાં પરિણામ એકાગ્ર, સર્વ પરિણામ એકાગ્ર થયા વિના રહે નહીં. એ કુદરતી પરિસ્થિતિ છે. એટલે પ્રથમમાં પ્રથમ ઓળખાણ કરવી, અને જેટલી પોતાની શક્તિ છે એ સર્વશક્તિથી પૂરા ઉદ્યમથી આત્માને ઓળખવા પ્રત્યે પ્રયાસ કરવો, પછી બીજું બધું કરવું, પહેલું આ કરવું, એમ વાત છે. એ તો લીધું છે 144 ના થા સમય સાથે. પ્રથમ તો શ્રુતજ્ઞાન દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરવો, આમ આજ્ઞા છે. અહીંયા કે એ રીતે ધન વૈભવ મળતા શેઠિયાઓ ખુશી ખુશી થઈ જાય છે, સરવૈયામાં નફો વધે ને, એને કોરો ચડે કે ઠીક આપણે આપણી મૂડી વધી, મૂડી વધી, આપણી શક્તિ વધી, આપણી મૂડી વધી, હું ફાવે છે. જે પદાર્થ આત્માથી તદ્દન ભિન્ન છે અને ચૈતન્ય પદાર્થની અપેક્ષાએ તો એ જળ છે, વળી એ નાશવંત છે. નાશવંત છે એટલે એનો સંયોગ પણ કાયમી નથી, છતાં જીવને હું ફાવે છે. અને હું ફાવે ત્યારે માણસ બેકી જાય છે ને, મારે કોઈની હાડી બહાર નથી દેખાય છે ને, માણસ નથી કહેતા કે ભાઈ કાંઈ નહોતું, એમાં બે પૈસા થઈ ગયા એટલે ચકલી ફૂલે કે ચલી, આ કહેવત છે. એટલે એમ કે હવે ઉડાઉડ કરે છે, અને પહેલા આમ હાલતા હતા ને હવે આમ હાલે છે, બધું ઘણું એમાં આવે છે. બોલણી લોકોની બોલણીમાં તો ઘણું આવે છે, મોઢું ફૂલાવે છે, આમ બધું ફરી જાય, એ હૂંફ છે. એને નાશવંત પદાર્થની કાલ્પનિક હૂંફ પાછળ પણ જીવના પરિણામને આટલો ટેકો મળે છે, તો અનાદિ અનંત શાશ્વત ચૈતન વૃદ્ધિ દિવ્ય શક્તિઓથી ભરપૂર તત્વ છે, એની સમ્યક દ્રષ્ટિ જીવોને હું ફાવે છે, એનો આધાર લે છે ને, આશ્રય લે છે. આવો હું જે પરમેશ્વર પદ છે, સાક્ષાત સિદ્ધ પદ છે, એની હું કેટલી આવે કે અનંતી આવે. એને જગતની કોઈની તમા રહેતી નથી, કે જગતના જીવો મને અનુકૂળ થાય તો ઠીક, બીજા જીવો મને આવો ધર્મી ઓળખે તો ઠીક, બીજાઓ મને આમ જાણે ને માને તો ઠીક, એવી બીજાઓના ભાવોની લાચારી છૂટી જાય છે. સોગાનીજીને એક વખત પરિચય હતો ને, પરિચય હતો, એક વખત કહ્યું કે આપના વિશે ગુરુદેવ જાણે તો ઘણો પ્રમોદ આવે એમ છે. તો કે માનો કે ગુરુદેવને જાન લીયા ઓર ગુરુદેવ કો પ્રમોદ ભી આયા, મેરે આત્મા કો ક્યા ફાયદા હોગા. હું તો સ્વાર્થી છું એમ કે મને ક્યાં લાભ થાય એટલું જોઉં છું, બીજા મને ધર્મી ને સારો જાણશે તેથી મારા આત્માને કોઈ લાભ થશે એવું તો બનતું નથી. એવું ન બનતું હોય તો એમાં મારું પ્રયોજન નથી, એ પ્રયોજન વગરના કાર્યમાં મને રસ નથી, મને મારા પ્રયોજનભૂત કાર્યમાં રસ છે. મને આત્મશાંતિ ઉપજે ને આત્મિક સુખ ઉપજે અને મારા આત્મગુણનો વિકાસ થાય ને અવગુણનો નાશ થાય એમાં મારું પ્રયોજન છે, એમાં મને રસ છે. બાકીના કોઈ કાર્યમાં મને રસ છે.
દરેક જ્ઞાનીને આવું જોઈએ, દરેક જ્ઞાનીને આવી ભાવના હોય ને, દરેક જ્ઞાનીને
પ્રત્યેક, આ તો દ્રષ્ટાંત છે, બધા જ્ઞાનીની આ જ સ્થિતિ છે. આત્મદ્રષ્ટિ પ્રગટી એનો અર્થ શું, કે આત્માના ગુણની દ્રષ્ટિ, આત્માના સ્વભાવની દ્રષ્ટિ પ્રગટી છે. અને એ ક્યારે પ્રગટે છે, કે જ્યારે અનેક પ્રકારનો વ્યામો પાતળો પડે છે કોઈ પણ મુમુક્ષુ જીવને, બાહ્ય લોભ, બાહ્ય માન, બાહ્ય કીર્તિ, બાહ્ય પદાર્થો, બાહ્ય દ્રષ્ટિ, બધા પ્રકારનો બાહ્ય તત્વનો વ્યામો પાતળો પડે છે ત્યારે તે જીવને સ્વભાવથી ગુણથી ઉત્પન્ન થતા સુખમાં દ્રષ્ટિ જાય છે. ક્યાંય સુખ નથી, સદગુણ સિવાય ક્યાંય સુખ નથી, ચાહે જીવ સ્વર્ગમાં જાય કે જગતના કોઈ ખૂણામાં જાય, સદગુણ સિવાય ક્યાંય સુખ છે નહીં. અને અવગુણની સાથે દુઃખ અવિનાભાવીપણે જડાયેલું છે. આ સુખ દુઃખનો હિસાબ છે ધર્મના પ્રકરણમાં. જગતના પ્રકરણમાં બીજી વાત છે, જગતમાં પૈસા અને સંપત્તિ છે ત્યાં સુખ છે, અને ગરીબીને શરીરની અશાતામાં દુઃખ છે ત્યાં સંપત્તિને સાતામાં નજરમાં આવે. કેમ કે તમને હારું લગાડીને કાંઈ પૈસા લેવા છે એવી કોઈ વ્યાપારની દૃષ્ટિ ધર્મમાં હોઈ શકે નહીં, હોય તો એ ધર્મ નહીં પણ દુકાનદારીથી જાય છે. જો પૈસા મેળવવા માટે શ્રીમંત લોકોની પ્રશંસા કરવામાં આવે કે રાજાઓની પ્રશંસા કરવામાં આવે તો એ દુકાનદારીથી જાય છે, એ ધર્મનો સ્થાન રહેતો નથી. કેમ અમને અમારો આત્મા જણાતો નથી, આવો એક પ્રશ્ન આવે છે. તો એને એમ કહે છે કે બુદ્ધિમાં તો ખામી નથી, સંઘની પંચેન્દ્રિય જીવ છે એટલે એને બુદ્ધિ નથી એમ તો કહી શકાય નહીં. વળી જગતના અનેક ચાતુરી ભર્યા કાર્યોને જીવ કરે છે ત્યારે એને બુદ્ધિ નથી એમ તો કહી શકાય નહીં, બુદ્ધિ તો છે. હવે જ્ઞાનમાં બુદ્ધિનો ઉઘાડ હોવા છતાં અને આત્મા કહેનાર મળવા છતાં, સત્શાસ્ત્રો સત્પુરુષ આદિ
મળવા છતાં,
કેમ એ જ્ઞાનમાં આત્મા પોતાનો ભાષ્યમાન થતો નથી, કે એનું આ ચોખ્ખું કારણ છે કે જ્યાં સુધી જીવને જગતના પદાર્થોની મહત્તા છે ત્યાં સુધી એને આત્મા ભાસે નહીં. આ સ્પષ્ટ વાત છે. જગતના પદાર્થોની મહત્તા એમને એમ જળવાઈ રહે અને આત્મા પણ ભાસે, શાસ્ત્ર વાંચે એટલે એને સમજાય જાય, એવું કદી બનતું નથી. શ્રીમદજી બહુ સ્પષ્ટ લીધું છે. લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય, આ મહિમા વિશેષત્વ માનવું હોય એટલે આ
મહિમા
તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદીનો આગ્રહ રાખવો હોય, આ પણ પરમાં જાય છે. ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય તેનો વિચાર સુગમ છે કે ન થઈ શકે. એનામાં તો બહુ સ્પષ્ટ લખેલું છે, એને ભાસતો નથી. જ્યાં સુધી લૌકિક પદાર્થોનો મહિમા છે ત્યાં સુધી એનો રસ જ્ઞાન દર્પણને મલિન કરે છે. ભલે બુદ્ધિનો ઉઘાડ છે પણ એ મલિન બુદ્ધિ છે, તેથી એમાં શુદ્ધ નિર્મળ નિર્મળ ચૈતન્ય તત્વ ભાષ્યમાન થતું નથી. અથવા જે આત્મતત્વ શુદ્ધ નિર્મળ છે તે જ્ઞાન સ્વભાવી છે, જ્ઞાનમાં જ્ઞાનનો જ સ્વભાવ ભાષ્યમાન થતો નથી. કેમ કે જ્ઞાનને જ્ઞાનનો સ્વભાવ ભાસવા અર્થે એને જ્ઞાન થી વિરુદ્ધ એવા જળ તત્વ નો જે જ્ઞાન માં રસ છે એ રસ કાયો નથી. આમ છે વાંચી ત્યારે કઈ યાદ રહી. ઘણું પણ મુમુક્ષુઓને માટે શ્રીમદજી આત્માના નિદાનને દેખે તો બહારના નિદાનોની નિર્મૂલ્યતા ભાસે. આમ છે કે એક વાર દેખે તો નિર્મૂલ્ય ભાસે અને વિચારીને નિર્મૂલ્ય કરે તો દેખે, કેમ કે બે એક સાથે થાય છે. વારાફરતી કરવાનો પ્રશ્ન નથી. આત્માને ઓળખવાના પ્રયાસમાં આની વિચારની સ્થિતિમાં નિર્મૂલ્યતા વિચારીને આવવી જોઈએ, વિચારીને આવવી જોઈએ. વિચારીને એટલે વિચાર તો કરવામાં આવે છે, વિચાર નથી કરવામાં આવતો એવું નથી, પણ મૂલ્ય જાય છે કે નહીં એ સવાલ છે. આની કિંમત નથી, આની કિંમત નથી, આની કિંમત નથી એમ વિચારવા છતાં એની કિંમત ખરેખર જાય છે કે નહીં, આટલો સવાલ છે. અંદરથી ગઈ છે કે નહીં એ સવાલ છે. જો એને એની કિંમત જાય, અને કિંમત છે એનું મૂળ કારણ સુખ છે. સુખની જે ભ્રાંતિ છે એને લઈને એની કિંમત છે. તો એના માટે એને શું વિચારની કઈ રીત હોવી જોઈએ કે જ્યાં જ્યાં એને સુખનો અનુભવ થાય, જે ખરેખર સુખ નથી પણ સુખાભાસ છે, જ્યાં જ્યાં એને સુખનો અનુભવ થાય, જે જે પરિણામમાં થાય, જે જે સંયોગમાં થાય, ઈષ્ટ સંયોગ અનિષ્ટ વિયોગ એ એના સુખનું કારણ છે, એમાં એને ઈષ્ટપણાની અનિષ્ટપણાની કલ્પના કરી છે. વાસ્તવિક કોઈ પદાર્થ ઈષ્ટ અનિષ્ટ નથી, અને ત્યાં સુખ છે કે સુખાભાસ છે આનો એને અનુભવને પકડીને અવલોકીને એનું એને મૂલ્ય ટાળવું જોઈએ, મૂલ્ય ટાળવું જોઈએ, એની કિંમત ટાળવી જોઈએ. જ્યાં ઠીક પણ આવ્યું ત્યાં મહત્તા આવી, ત્યાં એનું મૂલ્યાંકન થઈ ગયું કે આ સારું છે. જગતમાં કોઈ જડ પદાર્થ ચૈતન્ય માટે સારો પણ નથી, ખરાબ પણ નથી. એવું જે સત્ય છે, પરમ સત્ય છે, એ કેમ બરાબર છે, એ અનુભવમાં કેમ બરાબર છે, વિચારમાં બરાબર છે એમ નહીં, અનુભવમાં કેમ બરાબર છે એનો એને પ્રયાસ ચાલવો જોઈએ. જો એ રીતે વિચારીને નિર્મૂલ્ય કર્યું હોય તો એમાં જ્ઞાનમાં મલિનતા ન રહે ભૂમિકાની, અને એ જ્ઞાનમાં પોતાનો જ જ્ઞાન સ્વભાવ શું છે, કેવો છે એ પ્રતિભાસ થવાનો અવસર આવે. અને એક વાર જો એ પોતાના નિદાનને જુએ કે કેવો જ્ઞાનાદિ અનંત ચતુષ્ટય મંડિત મારું સ્વરૂપ છે, તો એને જગતના કોઈ પદાર્થો મૂલ્યવાન ભાષે નિર્મૂલ્ય ભાષે છે. આખી દ્રષ્ટિ ફરે છે ત્યાંથી. એક વાર આત્માના નિધાનને દેખે તો એટલી મહત્તા આવે, એટલી મહત્તા આવે કે એક પલ્લામાં પોતાનો આત્મા, ત્રાજવાના એક પલ્લામાં પોતાનો આત્મા અને બીજા પલ્લામાં ત્રણ કાળ ત્રણ લોક, તો એ ઉલ્લી જાય છે. ફેંકાઈ જાય છે એ પલ્લું, આ એવું વજન થી બેસી જાય છે કે એને તોડવા જાય તો આત્માનું પલ્લું બેસી જાય છે, બીજું પલ્લું ખુલી જાય છે. આવો અનંત મહિમાવંત આત્મા છે, એના બહારના નિધાનો એને નિર્મૂલ્યતા એને ભાષા વિના. સો નંબર છે, 101. દેવ ગુરુ શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ તારી મહિમા તને આવે તેમાં અમારી મહિમા આવી જાય છે. જગતના પદાર્થો તો અશુભ પરિણામના નિમિત્ત છે, જેટલા જગતના પાંચ ઇન્દ્રિયના વૈવિધ્ય ફેર્યા વિધવિધતા વાળા જેટલા કોઈ વિષયો છે એ તો અશુભ પરિણામના નિમિત્ત થાય છે. એનો આશ્રય લેતા પરિણામમાં આશ્રય કરનાર પરિણામને અશુભની ઉત્પત્તિ થાય છે. એથી તે પર પદાર્થો તો અધોગતિનું નિમિત્ત થતા હોવાથી આશ્રય કરવા યોગ્ય નથી, પણ દેવ ગુરુ અને શાસ્ત્રો પર પદાર્થ છે ને એની મહિમા વિતરાગતાને લઈને, જેને વિતરાગતાની પ્રાપ્તિ કરવી છે એને એની મહિમા આવે છે, એ વિષયમાં શું સ્પષ્ટીકરણ છે? એ પણ પર પદાર્થો છે. આ આત્મા સ્વ છે, વિતરાગ દેવ છે તે પર છે, અનંત સિદ્ધાત્માઓ પર છે. અનંત સાધકો જેટલા હોય જગતમાં એ બધા પર છે, અને અનંત શાસ્ત્રો છે તે પણ પર છે. પર છે એટલે આ આત્માથી બીજા છે, જુદા છે, ભિન્ન છે. તો કહે છે એ દેવગુરુ શાસ્ત્ર એમ કહે છે, વિતરાગી છે ને, રાગી નથી, રાગી દેવ એમ કહે કે તમે આવો અમારી પાસે, અમારું ભજન કરો અને અમારી ભક્તિ કરો, અમે તમારું કલ્યાણ કરશું, એ રાગી દેવ એમ કહે છે. વિતરાગી દેવ, વિતરાગી ગુરુ, વિતરાગી શાસ્ત્ર એમ કહેતા એમ કહે છે કે તું તારી મહિમા કર, તારી મહિમામાં અમારી મહિમા આવી જાય છે. અમારે મહિમા તારી મહિમાની અપેક્ષા પણ નથી, અમે એવા દિન નથી કે તું અમારી મહિમા કર તો અમને ઠીક પડે, અને નહીતર અમને ઠીક ના પડે. ભક્તિ કરે તે ભગવાનને વાલો એ અહીંયા નથી. આ તો કે છે કે અમારો ભગવાન એવો રાખો નથી કે બીજાની ભક્તિ ની દીનતા એને આવ્યા કરે કે મારી ભક્તિ કરે, મારી લોકો ભક્તિ કરે, બીજા ભક્તો મારી ભક્તિ કરે, એવી દીનતા એને આવતી નથી. એ તો દીનપણું છે, રાકાપણું છે. બીજાના બીજાની પ્રશંસાની ઈચ્છા કરવી એ એક દીનતા છે, જેમ પૈસા મેળવવાની વૃત્તિ એ દીનતા છે, એ માન મેળવવાની વૃત્તિ પણ દીનતા છે. કે છે કે વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર છે, ભગવાન તો ધ્યાનસ્થ છે, આપણી સ્થાપના પણ ધ્યાનસ્થ કરી, એ વગર બોલે બોધ આપે છે. વિતરાગ દેવનો બાહ્ય દેખાવ વગર કહે જ બોધ આપે છે કે જો ભાઈ અમે અમારા સ્વરૂપમાં લીન છીએ, અમારા સ્વરૂપમાં પૂર્ણપણે ડૂબેલા છીએ, તો પણ તારા સ્વરૂપમાં ડૂબી જા, અમે તારી સામે જોતા નથી, તો તારે અમારી સામે જોવાનો પ્રશ્ન રહેતો નથી. અમારો એ જ બોધ છે, જે અમે કર્યું તે તું કર, અમે કઈક કરી અને તું અમારી વિરુદ્ધ કર, એ વાત અહીંયા છે. દેવ ગુરુ શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ તારી મહિમા તને આવે, તારા આત્માનું નિધાન તને જણાય ને તારી મહિમા તને આવે, તો એ તારી મહિમામાં અમારી મહિમા આવી ગઈ છે. અમારો ઉપદેશ ને અમારી આજ્ઞા એ છે કે તું તારા સ્વરૂપને ઓળખી સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પૂર્વક તારા સ્વરૂપમાં સ્વરૂપસ્થ થા, સ્વરૂપસ્થિરતા કર. એમાં અમારી મહિમા આવી જાય છે. અમારી મહિમા જુદી કરવાનો પ્રશ્ન છે નહીં. જ્યાં સુધી સાધક દશામાં રાગ હોય ત્યારે રાગનો વિષય સાધકને જગતના પદાર્થોની જેમ પાંચ ઇન્દ્રિયોનો વિષય ન રહે ત્યારે એના રાગનો વિષય કોણ થાય? કે જે ગુણની પ્રાપ્તિ એને કરવી છે એવા જે ગુણવાન છે એવા દેવગુરુ પ્રત્યે એનો રાગ જશે. છતાં એવો ગુણનો જે રાગ એ પણ કરવો એ સિદ્ધાંત નથી. રાગ કરવો તે સિદ્ધાંત નથી, કેમ કે માર્ગ વિતરાગનો છે. રાગ મટાડવો એ સિદ્ધાંત છે, રાગનો અભાવ કરવાનો સિદ્ધાંત છે. પણ જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા ન હોય ત્યાં સુધી રાગ હોય આવ્યા વિના રહે નહીં, ને તે આ પ્રકારે આવે છે. એનું જ્ઞાન કરાવ્યું છે, જ્ઞાન કરાવ્યું છે, રાગ કરાવ્યો નથી એમ લેવું. જ્યાં એનો ખ્યાલ કરાવ્યો છે કે આ પરિસ્થિતિ હોય એટલી વાત છે. સમયસારમાં 31, 32, 33 તેત્રીસ ગાથાઓ છે. તીર્થંકરની સ્તુતિ, કે તીર્થંકરની સ્તુતિ કોને કહેવી? ભગવાનની દિવ્ય ધ્વનિના વખાણ કરે, ભગવાનના અષ્ટ પ્રાતિહારીના વખાણ કરે, ભગવાનના જે અતિશયો છે એના વખાણ કરે, ભગવાનના જે પરમ ઔદારિકપણે પરિણમેલા દેહના પરમાણુઓ છે, શરીરના દેહની કાંતિ એમ કહેવાય છે કે ભગવાનના શરીરમાંથી એટલો ઓજસ, એટલો પ્રકાશ નીકળે છે, પુદ્ગલિક પ્રકાશ, કે દશે દિશાઓને ધોઈ નાખે છે, ક્યાંય અંધારું રહેવા દેતા નથી. એમ
સૂર્યચંદ્ર દીવડા જેવા
થાય, સૂર્યચંદ્ર ઝાંખા પડે છે. એક ની હજારો હોય તો ઝાંખા પડે છે, એવી કાંતિ નીકળે છે. એ ભગવાનની સ્તુતિ છે કે નહીં? તો ભગવાનની સ્તુતિ શું છે? કિરણાણ સ્વભાવમ ગુણઈ આદમ એમ કીધું. ક્યાં? કે આત્માના જ્ઞાન સ્વભાવને જે અધિકપણે જાણે છે, સર્વ પુદ્ગળોથી સર્વ પરપદાર્થોથી પોતાના નિજ આત્માને જે અધિકપણે મહિમાવંતપણે જાણે છે, તેણે તીર્થંકર ભગવાનની સ્તુતિ કરી છે. આ તીર્થંકર ભગવાનની સ્તુતિ છે. આવો કુંકુંડ આચાર્ય દેવે ઉત્તર આપ્યો છે. આચાર્ય ભગવાને આવો ઉત્તર આપ્યો છે કે ભગવાનની સ્તુતિ, ખરી સ્તુતિ કોને કરી છે? કે જેણે આત્મજ્ઞાન સ્વભાવને, આત્માને અધિકપણે જાણીને જે જીતેન્દ્રિય થયો તેને અહીંયા જીન થયો, જીતેન્દ્રિય જીન થયો એમ કહેવામાં આવે છે. એને ભગવાનની સ્તુતિ કરી છે. બાકી જેને બાહ્ય પદાર્થના વખાણ કર્યા એને સ્તુતિ કરી છે એમ કહ્યું નથી. ઘણા ખુલાસા છે સદશાસ્ત્રોમાં, તો ઘણા ખુલાસા છે. કહે છે કે ભાઈ તારી મહિમા તને આવે તેમાં અમારી મહિમા આવી જાય છે, તારો તને મહિમા આવતો નથી તો તને અમારો પણ ખરેખર મહિમા આવ્યો નથી, ભલે તું અમારી ભક્તિ કરતો હો. જોર જોર થી મંદિરમાં આવીને રાગડા તાણતો હો પણ ખરેખર જો તને તારો મહિમા આવ્યો નથી તો અમારો મહિમા પણ તને આવ્યો નથી. આમ છે, આ અમારી ગણતરી છે અમારી દ્રષ્ટિમાં તો આમ વાત છે.
બરોબર.
કોઈ ઘણા ઘણી ભક્તિ કરે છે અમારી, તેથી અમને તે વાલો છે એમ. અમારે કોઈ એવા વાલા દવલા છે એ પ્રકારે ભક્તિ કરે તે વાલો, ન ભક્તિ કરે તે વાલો નહીં, એ પ્રકાર અહીંયા છે. આ તો કહે છે કે તું તારા આત્મગુણોને ઓળખીને તું ગુણવાન થા, જે અમે કર્યું એમ તારા પરિપૂર્ણ આત્મિક ગુણોનો વિકાસ કરીને તું પૂર્ણાત્મા પરમાત્મા પર્યાય પણ થા, સ્વભાવે છું તેવો તું પર્યાય પણ થા. બસ એમાં બધું અમારે આવી ગયું. અમારે કાંઈ જ અપેક્ષા નથી કે તું કાંઈક અમારો સ્તવનને ભક્તિ કરજે એવી કોઈ અપેક્ષા અમારે છે, એમાં બધું આવી ગયું. અમે ગણી દઈશું. અને જો તને તારો મહિમા આવતો નથી, તારા ગુણોનો મહિમા તને નથી, તો અમે તો એમ માનીએ છીએ કે અમારો મહિમા પણ ખરેખર તને નથી. એ બધો પછી ભક્તિનો આડંબર છે, ખરેખર ભક્તિ નથી. પૂજા તે મો ભજન છે, લખ્યું છે, આવે છે અનુભવ પ્રકાશ દીપચંદજી. પૂજા તે મો ભજન છે, કેટલા ઘણા બોલી લીધા છે. નાના નાના ગ્રંથ છે આટલા, પણ અનુભવની બહુ વાતો લખી છે. મળી ગયું તો મળી ગયું. ઘણા બોલી લીધા છે, યાત્રા આમ છે ને, પૂજા આમ છે ને, નામ સ્મરણ આમ છે ને, બધા બોલી લીધા છે. આવ્યો નથી, અમને તે ઓળખ્યા નથી, આમ છે. અમે જે કહેવા માંગીએ છીએ, અમે શું કર્યું અને અમારી શું આજ્ઞા છે એની તને ખબર નથી. માત્ર ઓઘે ઓઘે પદ્ધતિ બુદ્ધિથી, સંપ્રદાય બુદ્ધિથી, દેખાદેખીથી કે કોઈ પણ પ્રકારે, કોઈ પણ અન્ય પ્રકારે એ રીતે વિતરાગની ભક્તિ કરે તો પણ ખરેખર એમાં ભગવાનની ભક્તિ થતી નથી. ભગવાનની ભક્તિ છે જ
નહીં.
જો આત્માને ઓળખ્યા વિના આ રીતે બીજી બધી ક્રિયાઓ પણ નિષ્ફળ જતી હોય, આત્મકલ્યાણને અર્થે નિષ્ફળ જતી હોય, તો સ્પષ્ટ વાત છે કે પહેલા શું કરવું જોઈએ. પહેલા આત્માને ઓળખો
જોઈએ,
એ વાત એમાં સ્પષ્ટ છે. એટલે
અમે અહીંયા
આવ્યા તો અહીંયા આવ્યા એ સાર્થક તો કરવું જોઈએ. બરાબર કે નહીં? અહીંયા આવ્યા ને અહીંયા આવનારનું ન માનવું તો અહીંયા આવ્યા કેવી રીતે ગણાશે?
દેવાદિદેવ શ્રીમંદર ભગવાનનો જય હો.